તારીખ 21/9/1995 શ્રી પરમાગમ સાર બોલ નંબર 233 958 અને 572 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 631
જેને માથે જન્મ મરણની ડાંગું તોડાઈ રહી છે અને તે સંજોગોમાં જીવ રાજીપો માની રહ્યો છે તે પાગલ છે. પાગલ કહો, મૂર્ખ કહો, કે જેને જન્મ મરણ અનંત જન્મ મરણના કારણ ઊભા છે, એટલું જોખમ છે જેને, એ પણ સંસારના પ્રસંગોમાં રાજી રાજી થઈ જાય છે, રાચે છે. ગાનપણમાં એમાં શું ફરક છે? એમ કહે, ગાનપણ તો એ છે કે જે જીવ વાસ્તવિકતામાં આવતો નથી, વાસ્તવિકતાથી દૂર રહે છે અને કલ્પનામાં રાચે છે, એના જેવી વાત છે. અહીંથી આયુષ પૂરું થયું, અહીંયા ગમે તે પરિસ્થિતિ હોય, મોટો રાજા હોય, શ્રીમંત હોય, ગમે તે હોય, મોટો રાષ્ટ્રપતિ હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય, ક્યાં ગયો અને કેટલા જન્મ મરણ કરશે એનું કોઈ હિસાબ કિતાબ નીકળી શકે એવું નથી. છતાં અહીંયા બેભાનપણામાં ગમે તેમ રાચે છે, તો એ ગાનપણ સિવાય બીજું કાંઈ નથી. વાત તો ગુરુદેવે પણ કરવામાં કાંઈ બાકી નથી રાખી. સર્વજ્ઞાનીઓએ વાત તો બરાબર કરી છે, પોતાનું ધ્યાન પહોંચવું જોઈએ. જ્યાં સુધી પોતાનું ધ્યાન ન પહોંચે ત્યાં સુધી એ વાતની ગંભીરતા ન સમજાય, કે એનું ખરું મૂલ્યાંકન ન થાય. એટલે શું છે કે એટલી બધી બેભાન અવસ્થા છે કે જેમ કોઈ માણસ સમુદ્રની મધ્યમાં ડૂબતો હોય તો પણ એને ખબર ન પડે કે હું ડૂબું છું. કંઈક જુદી જ કલ્પનાએ ચડી જાય ડૂબતા ડૂબતા, એવું આ જીવનું છે. સંસાર સમુદ્રની મધ્યમાં ડૂબી રહ્યો છે, કેટલો દુઃખી થશે એનું કોઈ અંત નથી. અનંત દુઃખ, અકથ્ય દુઃખ આવી પડે એવા પરિણામો, એવા કારણો રાજી થઈને જીવ કરે છે. આ પરિસ્થિતિ છે, ભાવ મરણ તો ક્ષણે ક્ષણે ચાલુ છે. એ ખબર નથી, દ્રવ મરણની હજી પૂરી ખબર નથી, ભાવ મરણની તો ખબર પડે ક્યાંથી. આ તો જે અનંત જન્મ મરણ થવાના છે એ તો દ્રવ જન્મ મરણ છે. એક દેહ છોડીને બીજો દેહ, બે બીજો છોડીને ત્રીજો, ભાવ મરણ તો ક્ષણે ક્ષણે છે. આત્માનું હિત મોક્ષ જ છે. આત્માનું હિત મોક્ષ જ છે. સંસાર અવસ્થામાં દુઃખ છે, ત્યાં ઘણું કે થોડું દુઃખ જ છે, પણ સુખ બિલકુલ નથી. આત્માનું હિત નિરાકુળ પરિપૂર્ણ શાંત અવસ્થા શુદ્ધ અવસ્થા થાય એમાં જ છે. નવમા અધિકાર ઉપરનું છે ને, મોક્ષમાર્ગ પ્રકાશના નવમા અધિકારના વ્યાખ્યાનમાં થશે. સંસાર અવસ્થામાં દુઃખ છે, દુઃખ છે એટલે એકાંતે દુઃખ છે. ત્યાં કોઈને ઘણું તો કોઈને થોડું પણ દુઃખ જ છે, કોઈ સુખી છે એમ નથી. અથવા જીવ મૂંઝાયેલા પડ્યા છે, સંસારમાં જીવ મૂંઝાયેલા પડ્યા છે, ત્યાં થોડું કે ઘણું દુઃખ જ છે, પણ બિલકુલ સુખ બિલકુલ નથી. ત્યાં બિલકુલ સુખ નથી. સારી ગતિમાં દુઃખ છે, સારી ગતિમાં દુઃખ, દુઃખને દુઃખ છે એમ નથી કે દેવગતિમાં સુખ છે એમ નથી. તો મનુષ્યમાં પણ રાજા મહારાજા શ્રેષ્ઠ શ્રીમંત સાવકાર થાય માટે સુખ છે એમ નથી, સુખ નથી. કેમ કે જીવની ઈચ્છા અને ઈચ્છાઓનો સમૂહ એટલો મોટો છે કે એની પાસે આખું જગત રાયના દાણા જેટલું છે. ઈચ્છાના આકાશમાં ઈચ્છા કેટલી છે? આકાશ જેવડી. અને એની પાસે જગત રાયના દાણા જેટલું છે. કોઈ રીતે ગમે એટલા પુણ્ય હોય તો પણ ઈચ્છાનો ભડકો શાંત થાય એવો નથી. એ ભડકાથી બધા બળે છે આમ છે. અને પ્રત્યક્ષ અનુભવ થાય એવું છે બધાને કે એક દિવસ દરમિયાનમાં કેટલી ઈચ્છાઓ થાય છે અને એ ઈચ્છામાં આકુલતા છે કે નહીં. મનુષ્ય હોય તો છ ખંડથી વધારે કોઈનું પુણ્ય નથી. દેવલોકમાં જાય તો જે તે દેવલોકના ઇન્દ્ર હોય એથી વધારે કાંઈ આધિપત્ય નથી. પણ એકવાર ત્રણ લોકનું આધિપત્ય મળે, ત્રણ લોકનું રાજ મળે તો પણ એની ઈચ્છા પૂરી થાય એવું નથી. આવી પરિસ્થિતિ છે મૂળમાં. એક રજકણને ઈચ્છે છે, એક રજકણમાંથી સુખ ઈચ્છે છે, એના ગર્ભમાં આવડી મોટી વાત પડી છે કે ત્રણ લોકનું રાજ પણ એને ઓછું પડે, બહુ ઓછું પડે. ઓછું પડે એટલે બહુ ઓછું પડે. ને એટલા માટે તમે જુઓ કે કોઈને પરિગ્રહનો છેડો નથી. છે કોઈને એવી પરિગ્રહ હવે બસ થયો એ વાત નથી. સંસારમાં એ વાત નથી. ઈચ્છા વધતી જાય, ઈચ્છા વધતી જાય. પર પદાર્થમાં સુખ નથી, સુખ આપવાની કોઈ પરિસ્થિતિ નથી. છે નહીં તો આપે ક્યાંથી, અને હોય તો પણ આપી શકે નહીં. કેમ કે કોઈ કોઈને કાંઈ આપે એ વસ્તુ સ્થિતિ નથી. પણ આ તો છે જ નહીં પર પદાર્થમાં. પોતાનું સુખ પર પદાર્થમાં ક્યાંય છે જ નહીં. આ વસ્તુ સ્થિતિ છે. જ્યાં અશક્ય છે પર પદાર્થમાંથી સુખ મેળવવું, જ્યાં અશક્ય છે એ અશક્યને કોઈ અનંત જીવો શક્ય કરવા મથે છે. અનંતકાળથી અશક્યને શક્ય કરવા મથે છે. કોઈ અંશે એક જીવ પણ એમાં સફળ નથી થયો. કોઈ એક જીવ પણ અનંતમાંથી કોઈ એક જીવ પણ કોઈ એક અંશે પણ સફળ નથી થયો. બધા દુઃખી થઈ થઈને પરિભ્રમણ કરે છે. એટલે કહે છે કે સુખ તો એક મોક્ષમાં છે, સંસારમાં ક્યાંય સુખ નથી. ચીઠી છે 783 પત્ર લેવાનો. ગ્રંથ કાઢવા પડે ને, આમાં તો ગ્રંથ કાઢ્યા નથી. 572 આ 758 પૂરો કર્યા પછી 572 લઈ. સ્વર્ગની ઈચ્છાથી પૂર્ણ કરે કે નરક તિર્યંચના દુઃખથી ડરીને પાપ ન કરે, એમાં કંઈ આત્માનું કલ્યાણ નથી. આકુળતા તે દુઃખ છે, જીવને આકુળતા તે દુઃખ છે. એમાં સ્વર્ગની ઈચ્છાથી પૂર્ણ કરે તો પણ આત્માનું કલ્યાણ ન થાય. નરકના દુઃખથી ડરીને પાપ ન કરે, આ અવલંબન ખોટો નહીં લેવો. આત્મકલ્યાણ તો સ્વરૂપના અવલંબને થાય, બાકી બીજું કોઈ અવલંબન લઈને પુણ્યપાપના વિષયમાં વિચારવું તે યથાર્થ નથી. હા, ડરીને ન કરે એમ એનું અવલંબન ન લેવું જોઈએ. હકીકત તો સ્વીકારવી જોઈએ કે નરક નરક તરીકેની અંદર નરકની ગોદમાં દુઃખ ઘણા છે, અને આ જીવ દુઃખને ઈચ્છતો નથી. આ જીવ દુઃખને ઈચ્છતો નથી, પણ દુઃખને ઈચ્છતો નથી ને સુખને ઈચ્છે તો કોના અવલંબને સુખ થાય, કોના આધારે સુખ થાય, એ વાત તો યથાર્થ આવવી જોઈએ. એમ નથી કે નરક નિગુદમાં દુઃખ નથી એમ નથી કહેવા માગતા, પણ એનાથી ડરીને એના એ પ્રકારના અવલંબન અહીંયાથી હટે તો એ રીતે કલ્યાણ ન થાય એમ કહે છે. એ તો ફક્ત વર્તમાન ચિંતા છોડાવવા માટે છે. મિત્રની વાત કેમ આવી? તો પછી પ્રશ્ન એ થાય કે તો પછી એ વાત કેમ આવે છે, એમ પ્રશ્ન થઈ શકે. એ વાત એટલા માટે આવે છે, એની મર્યાદા છે કે આ જીવ વર્તમાન સંયોગોના જી ચિંતાથી ઘેરાયેલો છે. એ ચિંતાના ઘેરાવામાંથી બહાર નીકળ્યા વગર ધર્મ સાધન કરે છે, શાસ્ત્રમાં છે છે, પૂજા ભક્તિ કરે છે, દયાદાન કરે છે, અનેક સાધન કરે છે, કોઈ વૈરાગમાં આવે છે શું, પણ ઓલી પરિસ્થિતિ એમને એમ છે અંદર, એટલે એ સાધન બધા નિષ્ફળ જાય છે. તો કે ચિંતા, એ સંયોગોની ચિંતા તારા સાધનોને ખાઈ જાય છે. તો એકવાર એ ચિંતાને ખાઈ જાય એવી કોઈ વાત છે કે હા? એથી મોટી ચિંતા તો જન્મ મરણની છે. અને હું ચિંતા કરું છું, મુક્ત થવું હોય તો જન્મમરણથી મુક્ત થાય, એટલે બધા દુઃખથી મુક્ત થવા છે તારે, એટલા પૂરતી વાત છે. પછી એ ચિંતાથી મુક્ત થાય, જન્મમરણની ચિંતામાં આવે ત્યારે શોધે કે કોના અવલંબને હું નિરાકુર સુખ શાંતિની પ્રાપ્તિ કરી શકું. અવલંબન ઓલું હજી આવ્યું નથી કાંઈ, હું તો ચિંતાથી મુક્ત થયો ખાલી. પછી એ ચિંતાથી મુક્ત થયા અને આ ચિંતામાં રહ્યો રહ્યો એ વિચારે કે હવે કોનો આધાર લઉં, તો સર્વ પ્રકારની ચિંતાથી, જન્મમરણની ચિંતાથી કે પછી સર્વ પ્રકારની ચિંતાથી મુક્ત થાવ, તો એ પોતાનો શુદ્ધાત્મ સ્વરૂપ છે, એના અવલંબને સમ્યક દર્શનથી માંડીને મોક્ષ પર્યંતની પર્યાયો ઉત્પન્ન થાય એમ, પછી એની શોધ ચાલે છે. એ તો ખુલાસો કર્યો કે પેલી વાત સંયોગોની ચિંતાથી છોડાવવા માટે છે. ધર્મ સાધનો એ સંયોગોની ચિંતા ન છોડાવી, શું તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો પણ ચિંતામાં રહીને સંયોગોની સંભાળ લેતા લેતા, શાસ્ત્રો વાંચ્યા સંયોગોની સંભાળ એટલી ને એટલી લેવાની ચાલુ રહી, પૂજા ભક્તિ કરી, યાત્રાઓ કરી, દાન દીધા, સંયોગોની સંભાળ એટલી ને એટલી રાખે, આનું શું કરવું? કે સંયોગોની સંભાળ છૂટી જાય એના માટે શું કરવું? એના માટે જો તને જન્મમરણની ચિંતા ઊભી થાય તો એ ચિંતા સહેજે છૂટી જશે. હવે જન્મમરણની ચિંતા થાય એમાંથી શું આમ નીકળશે? એમાંથી જ નીકળશે કે એટલે જન્મમરણની ચિંતા કરે નહીં. પછી કોઈ એવા એવો અવલંબનને આધાર મળવાની જરૂર છે આ જીવને, કે જેને લઈને એ સહેજે સહેજે સર્વ પ્રકારના દુઃખથી ને ક્લેશથી મુક્ત થાય, સર્વ દુઃખથી ને સર્વ ક્લેશથી મુક્ત થાય. એ વાત પછી ત્યાંથી સૂજે છે. આત્મા આનંદ સ્વરૂપ છે, એના ભાન વિના વ્રત જપ ને તપ એ બધું વર વિનાની જાન જેવું છે. જાન કાઢ્યું તો કોને પરિણાવા છે કંઈ ખબર નથી. જાન લઈને જઈએ છીએ એમ, વ્રત તપને બધું કરીએ છીએ, પણ કોના હાટું કોને કાંઈ ખબર ન પડે. ઓકે ઓકે ચાલે, સંપ્રદાયમાં ચાલે છે એ પ્રકાર લીધો. એમાં કલ્યાણ નથી, એમાં આકુલતા છે, પણ શાંતિ નથી. આકુલતા તે દુઃખ છે અને નિરાકુલતા તે સુખ છે, એમ નિર્ણય કર્યા વિના, સુખ દુઃખનો તાત્વિક નિર્ણય કર્યા વિના મોક્ષ માર્ગમાં કોઈ જીવ આવી શકે નહીં. તો એ સર્વ ઈચ્છાની આકુલતાને છોડે એમ એનું દુઃખ સમજે તો, નહીતર તો સામાન્ય જન સમાજમાં તો શું છે કે ઈચ્છા હોય તો ઈચ્છાના દોરે દોરે જીવન જીવાય, નહીં તો જીવન નિરસ થઈ જાય. જીવવાની પછી શું મજા, હજી આ જોઈએ, હજી આ જોઈએ, હજી આ મેળવશું, હજી આ પ્રાપ્ત કરશું, એમ ને જીવનમાં રસ રહીએ એમ કે. હા બોલો, આપ શું કરે, સમજ ન હોય તો એમ કરે. અહીંયા કહેતી બધી આકુલતા છે અને એ આકુલતા છે બધું દુઃખ જ છે, અને એ દુઃખનો અને સુખનો આ પ્રકારે નિર્ણય કર્યા વિના આકુલતાથી રહિત એવો જે મોક્ષ માર્ગ અને મોક્ષ છે એ બાજુ એ દિશા મળે નહીં. નિર્ણય તો અવલોકન કરે તો ખબર પડે. ઈચ્છામાં દુઃખ છે, વિકલ્પ માત્રમાં દુઃખ છે, એ વિકલ્પના અનુભવ વિના કેમ ખબર પડે? કેમકે દુઃખ છે એ અનુભવવાનો વિષય છે, દુઃખ છે એ વિચારવાનો વિષય નથી, વિચારથી નિર્ણય કરવાનો વિષય નથી, એ તો અનુભવથી નિર્ણય કરવાનો વિષય છે. કેમકે સુખ દુઃખના પર્યાય તો અનુભવ ગોચર થાય છે, એટલા માટે કયો રહ્યો હતો આના પછી 572. એક વાર પરને માટે તો મરી જવું જોઈએ. મરી જવું જોઈએ એટલે શું? કે મળદાને કાંઈ ઈચ્છા નથી હોતી પરને, એમ એક વાર તો થોડું બધું કે મારે કાંઈ ન જોઈએ. મરી જાય ને સંબંધ કોઈ રહેતો નથી ને, જે કોઈ મરી જાય ને સંબંધ શું રહે? બધા સંબંધ એક સાથે એક ક્ષણમાં પૂરા. એને જીવતા પહેલા એકવાર સંબંધ કાપી નાખે. એક વાર પરને માટે તો મરી જવું જોઈએ, પરમાં મારો કાંઈ અધિકાર જ નથી, એમ આવવું જોઈએ. મારો કોઈ અધિકાર પરમાં નથી, આમ કરું ને તેમ કરું ને ફલાણું ને એ બધું છૂટી જવું જોઈએ, નહીતર સંકલ્પ વિકલ્પનો પ્રતિબંધ મટે નહીં. આમ કરું તેમ કરું, આમ કરીશ ને તેમ કરીશ, ઘટમાળ 24 કલાક ઘટમાળ ચાલુ રહે. સમજણ સમજણપૂર્વક સમજણપૂર્વકની વાત છે. આ તો વ્યાખ્યાનમાંથી કોઈ બોલ પકડે, આગળ પાછળ તો ગુરુદેવે બધી વાત કરી હોય, ખોલીને સમજાવ્યું હોય, વચ્ચેથી એક ટુકડો લીધો હોય, એટલે એ અપેક્ષા લઈ લેવાની. સમજણ વગર કોઈ કામ કરવાની વાત જ નથી. અને ગુરુદેવની તો મુખ્ય વાત છે સમજ, સમજ તું સમજ. હા, એ ખાસ હતું, સમજાય છે એ તો ખાસ હતું, એટલે સમજણપૂર્વક જ વાત છે એમ. એમાં સમજમાં એ વાત છે કે જ્યારે પરમાં સુખ નથી તો પછી પર પદાર્થ પાછળ આ જીવના પરિણામની દોડ શા માટે? જ્યારે કોઈ પરમાં સુખ નથી તો પછી એની દોડથી શું ફાયદો છે? દોડી દોડીને થાકી જઈશ, એમ હાથમાં નહીં આવે. અને સુખ સ્વ સ્વરૂપમાં છે તો પછી આવી જ્યારે ચોખ્ખી વાત છે તો છૂટી જવું જોઈએ. જે આ ઊંટું પરિણામ ચાલે છે એ મટી જવું જોઈએ અથવા છૂટી જવું જોઈએ. એટલે સમજીને એક વાર પરને માટે તો મરી જવું જોઈએ. પરમાં મારો કાંઈ અધિકાર જ નથી, મારો કોઈ અધિકાર નથી પરમાં. એક રજકણને ની પર્યાયને પરિણમતી ફેરફાર કરી શકાય એ કોઈ જીવનો અધિકાર નથી. એક ટણખલાના બે ભાગ કરવાની, બે કટકા કરવાની જીવની શક્તિ નથી. આમ છે, એ વસ્તુ સ્થિતિ સમજાય તો રસ એકદમ ઠંડો થઈ જાય કે અશક્યને શક્ય કેવી રીતે હું કરીશ. કાલે પ્રશ્ન ચાલ્યો હતો ને કે ભાઈ હાલતા ચાલતા કામ કરતા શું વિચારવું જોઈએ. કાલનો તો રાતનો પ્રશ્ન ચાલ્યો કે જીવ કાંઈ ને કાંઈ કરવાનો પરિણામ કરી રહ્યો છે, પરિણામ શું કરી રહ્યો છે, નહીતર શું કરી રહ્યો છે, આમ કરું ને તેમ કરું. એ વખતે સમજણને લાગુ કરે, એ વખતે એટલે બધી વખતે, જ્યારે જ્યારે એ પરિણામ ચાલે છે ત્યારે બધી વખતે કરી શકતો નથી ને કરવાનો વિકલ્પ કેમ ઉઠે છે, ભાવ કેમ ઉઠે છે? જ્યારે જ્ઞાનમાં એ વાત સમજીને સંમત કરી છે કે આ જીવ પરનું કાંઈ કરી શકે એ વસ્તુ સ્થિતિ તો નથી, તો પછી આ મારો વિકલ્પ છે એ વ્રથા છે, બેકાર છે, નિષ્ફળ છે એમ કેમ મને લાગતો નથી? અને આમ કરું ને તેમ કરું એ વાત કેમ ઉઠે છે? મંથન કરે એટલે કર્તૃત્વનું જોર છે એ તૂટે, કર્તૃત્વનું જોર છે એ તૂટે. કર્તૃત્વનું જોર તૂટે એમ કહ્યું કે મિથ્યાત્મને અજ્ઞાનનું જોર તૂટે એમ કહ્યું? એક જ વાત છે, કેમ કે પરનું કરવું એ અજ્ઞાન છે, એ મિથ્યાત છે. હા, એમાં શું છે, બે જુદી જુદી અપેક્ષા છે. સ્વભાવ દ્રષ્ટિએ તું જોતો તારા સ્વરૂપથી તું રાગ નથી કરી શકતો, જેમ રજકણને તું નથી કરી શકતો તેમ જ, કેમ કે તારી સત્તા એમાં નથી. એક સ્વભાવ દ્રષ્ટિનો આ વિષય છે. અને આમ જુઓ તો જીવ પોતાનો અપરાધ પોતે કરે છે. રાગ કયો કે અપરાધ કયો, એ પોતાનો અપરાધ પોતે કરે છે. બીજો કોઈ કરે છે પોતાનો અપરાધ એમ ક્યાંય કોઈ જ્ઞાની કહેવા માંગતા નથી કે ભાઈ તારો અપરાધ કોઈ બીજા કરે છે, એવું કંઈ નથી કે બીજાને કારણે તને તારો અપરાધ થાય છે એમ પણ નથી. વાત પોતપોતાના સ્થાનમાં બે બરાબર છે. રાગ જીવ કરે છે એટલે તું કરે છો એમ કહેવા પાછળ પણ રાગનો નાશ કરવાની નો અભિપ્રાય રહેલો છે કે જો કરે છે તું તો નાશ પણ તું જ કરી શકે, બીજો કરે તો બીજાનો બીજાની ફરજ છે નાશ કરવાની. તારો રાગ જો કોઈ બીજો કરે તો નાશ પણ એને જ કરવો પડે, અને રાગમાં દુઃખ છે એટલે તને રાગ દુઃખમય રાગ ન જોઈએ તો તું કરે છો માટે તું મટાડ. કેવી રીતે મટાડ? જો તારા સ્વરૂપને, તારા સ્વરૂપમાં એ ચીજ નથી, અથવા રાગ કરવો એવો સ્વરૂપમાં કોઈ ગુણ નથી. આવા સ્વરૂપને જાણ, એવા એવા સ્વરૂપનો આધાર લે, જાણીને આધાર લે. તો સ્વરૂપ દેખાડવામાં રાગ, રાગને તું કરી શકતો નથી એવું જે તારું સ્વરૂપ છે એમ સમજાવવામાં, એમ ઉપદેશ દેવામાં પણ રાગનો અભાવ કરવો છે. અને રાગ તું કરે છો માટે તું મટાડ એમ કહેવામાં પણ રાગનો અભાવ કરવો છે. વાત ઉલટી સુલટી દેખાય છે પણ એક જ હેતુથી કરાયેલી વાત છે અને તે બરાબર છે. છે મન જનિત, પણ મન દ્વારા આત્મા કરે છે. હા, એમાં જોડાઈને કરે છે પોતે. પણ સ્વભાવ દ્રષ્ટિએ જુઓ તો સ્વભાવ જોડાતો નથી. સ્વભાવ સ્વભાવ મારીએ છે, સ્વભાવ તો અચલિત છે એમ છે. પણ એ સ્વભાવને ભૂલેલો છે એવો જે આત્મા, એ આત્મા પોતે જ રાગ કરે છે. કયો આત્મા રાગ કરે છે? કે સ્વભાવને ભૂલેલો છે તે. જે સ્વભાવને સંભાળે છે એ એમ કહે છે કે રાગ આત્મા ન કરે. રાગ તો આત્માથી ભિન્ન તત્વ છે. રાગની સત્તા ભિન્ન, રાગનું ક્ષેત્ર ભિન્ન, આત્માની સત્તા ને આત્માનું ક્ષેત્ર ભિન્ન. એ પછી એ સ્થિતિમાં આવે છે એમ કે પોતે જ્ઞાતા દ્રષ્ટા પદાર્થ નીચે લીધું. પરમા તારો કાંઈ જ અધિકાર નથી. અરે ભાઈ, તું રાગને કે રજકણને કરી શકતો નથી એવો જ્ઞાતા દ્રષ્ટા પદાર્થ છો. અધૂરું વાક્ય નથી લીધું. એવો જ્ઞાતા દ્રષ્ટા પદાર્થ છે એ વાત સાથે જોડવાની છે. શું એટલે? જ્ઞાતા દ્રષ્ટા પદાર્થ રાગને કરી શકે એમ એમ હોય તો જ્ઞાતા દ્રષ્ટાપણું કેવી રીતે રહીએ? તો જ્ઞાતા દ્રષ્ટાપણું ન રહીએ. સ્વરૂપ તો જ્ઞાતા દ્રષ્ટા છે, માટે એ સ્વરૂપથી રાગને કરી શકાય નહીં. પણ એવા સ્વરૂપને ભૂલે છે એવો આત્મા રાગને કરે છે, એવો આત્મા રાગને કરે છે. માટે આ રાગ કરે છે એ એક આત્મા માટે છે, રાગ નથી કરતો એ એક બીજા આત્મા માટે છે, એના આત્મા માટે નથી. બેનો આત્મા જુદો જુદો છે એમ કહેવું છે. બેનો આત્મા જુદો જુદો છે. લાખ લાખનો પીપરમાંથી લાખ નીકળે ને પીપરનો ઘાત કરે એમ આત્મામાંથી રાગ નીકળે ને આત્માના સ્વભાવનો ઘાત કરે છે. વધ્ય ઘાતક સંબંધ છે એ સમયસારમાં લીધું છે. પ્રશ્ન: ધર્મી સાધક જીવ રાગનો વેદક છે કે જ્ઞાતા છે? શું ઉત્તર? કે સાધક જીવનું જ્ઞાન રાગમાં જાય છે તે દુઃખને વેદે છે, જ્ઞાન જ્ઞાનમાં રહે છે તે સુખને વેદે છે. જેટલું રાગમાં જાય તેટલું દુઃખને વેદે, જેટલું સ્વરૂપમાં રહે એટલું સુખને વેદે. તો બે ભાગ થઈ જાય છે સાધક અવસ્થામાં. ચાલતા પ્રશ્નમાં આપણે એક બીજી વાત વિચારવી જોઈએ કે રાગને તું કરી શકતો નથી એવો જ્ઞાતા દ્રષ્ટા પદાર્થ છે. જ્ઞાતા દ્રષ્ટા પણ પદાર્થમાં ઊભા રહીને વાત છે. ક્યાં? ફરીથી: જીવ રાગને કરે છે અને જીવ રાગને કરતો નથી, નક્કી શું કરવું? વાત પરસ્પર વિરુદ્ધ દેખાય છે. વાત તો ચોખ્ખી પરસ્પર વિરુદ્ધ દેખાય છે અને બંને શાસ્ત્ર વચન છે. પાછા બંને સમયસારમાં બંને વાત આવે છે કે જો તું એમ માન મિથ્યાત્વ અવસ્થામાં કે હું રાગ કરતો નથી તો સાંખ્યનો મત થઈ જશે, હું તો કુટસ્થ છું એમ માનીને. અને જો જૈન દર્શનમાં તું એમ કે આત્મા રાગને કરે છે તો તું જૈન નહીં રહી, અજૈન થઈ જઈશ, કેમ કે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી રાગ થાય નહીં. હવે આપણે શું કરવું? વાત તો બે અપેક્ષા એ આવીને બે અપેક્ષા સમજાણી, પણ આપણે શું એમ, આપણે ક્યાં ઉભા રહેવું? તો કે એ વાતનો નિર્ણય કરવા માટે પહેલો નિર્ણય એ કરવો પડશે કે ક્યાં ઉભા રહીને નિર્ણય કરવો છે. વાતને નક્કી કરવા માટે પોતાનું સ્થાન પહેલાં નક્કી કરવું પડશે. તું મિથ્યાત્વ અવસ્થામાં રહીને વિચારે છો, કે તું સ્વભાવ અવસ્થામાં રહીને વિચારે છો, કે તું સ્વભાવ સન્મુખ થઈને વિચારે છો, વટલી અવસ્થામાં? બહુ સરસ છે. બસો ને 91 નંબરનો વચનામૃત છે. પ્રશ્ન છે, પાનું 78. સમ્યક સન્મુખ જીવ તત્વ વિચારમાં રાગને પોતાનો જાણે છે કે પૂતગલનો જાણે છે, અથવા હું રાગ કરું છું એમ જાણે છે કે હું રાગ નથી કરતો એમ જાણે છે? શું કરવું? મિથ્યા દ્રષ્ટિ તો અનુભવ કરશે જ કે આ રાગ મેં કર્યો, મેં હું ચોખ્ખો રાગ કરું છું, બીજું હું કરું છું ને મારે કેમ ના પડે? જે સાધક છે એ સ્વભાવમાં ઊભો છે. જ્યાં કરે છે એમ નથી, માટે મટાડવાનો પણ પોતાને જ છે. નહીતર શું થાય? તો બીજો કરે કરાવે એમાં હું શું કરું? મટાડે પણ બીજો. હું જે કામ તમે બગાડો એ તમે સુધારો, હું શું કરવા હસ્તક્ષેપ કરું? એમ થઈ જાય તો તમે અપરાધ તો તારો છે. તારો અપરાધ તારે જ પુરુષાર્થ કરીને મટાડવાનો રહ્યો છે, બીજા કોઈ નહીં મટાડે. હવે એટલી વાત સ્વીકાર્યા પછી, શું એટલી વાત સ્વીકારી કરી લીધા પછીની વાત છે. હવે ક્યાં જવું છે? સ્વરૂપમાં અંદર ઉતરવું છે. આગળ ચાલે છે, આગળ ચાલે તો નીચેનું પગથિયું છોડી દેવું પડે. ઉપર ચડવું હોય તો નીચેનું પગથિયું છોડવું પડે. સીધી વાત છે, જ્યાં પગ મૂકો છે ત્યાંથી ઉપાડી જ લેવો પડે તો જ ઉપર જવાય. એમ ઓલાપણાથી પગ ઉપાડી લે છે. અંદર ઉતરવા માટે રાગ જે મારું સ્વરૂપ છે, આમ છે. હા, ઓલું સ્વીકાર્યા પછીની વાત છે. જો ઓલું બિલકુલ સ્વીકારે નહીં પહેલેથી તો સાંખ્યનો મત થઈ જાય. પહેલેથી નો સ્વીકારે તો, અને પહેલાં સ્વીકાર્યા પછી ત્યાંથી પગ ન ઉપાડે તો પણ ગડબડ થાય, તો પણ સરસ અંદર ઉતરી ન શકે અને રાગનો અભાવ ન થાય. રાગ હું કરું છું, રાગ હું કરું છું, રાગ હું કરું છું, દોષ હું કરું છું, દોષને જોવાવાળો એમ નહીં જોઈએ, કાન પકડી લઈએ તો નિર્દોષ થઈ શકે એમ નહીં. દોષને જોવા એ પણ અપેક્ષિત વાત છે. એવી આદત પડી ગઈ છે, આદત પડી ગઈ છે, એ તો સહજ થઈ ગયું છે. સર્વ પ્રકારના વિભાવ છે એ સહજ થઈ ગયા છે, કેમ કે એ ટેવ પડી ગઈ છે. કોઈ પણ પરિણામની, કોઈ પણ ભાવની ટેવ પડી જાય પછી સાજે સાજે ચાલે. એક મુમુખ શું એમ કહેતા, હું જ્ઞાયક છું એમ અમારે કંઈ ગોખવું પડતું નથી કે અમારે કરવું પડતું નથી. ગમે તે અવસ્થામાં ખાતા પીતા હાલતા ચાલતા, અરે નાતા હોય ને માથે પાણી નાખતા હોય તો જ્ઞાયક છું એમ જ રહ્યા, એમ જ રત્ન ચાલ્યા કરે, એમ જ વિકલ્પ ચાલ્યા કરે. પણ અનુભવ થતો નથી, હવે શું કરવું? મૂંઝે છે. નાયક નાયક તો 24 કલાક થાય છે લ્યો, પણ નાયકનો અનુભવ નથી થતો, હવે શું કરવું? થોડોક ભ્રમ શું થયેલો કે આવું સહેજે ચાલે છે, માટે સમ્યક સન્મુખની અવસ્થા છે. વર્ષો સુધી એવું ચાલે નહીં, વર્ષો સુધી એવું ચાલે નહીં, પણ એ તેવું પડી ગઈ. નિવૃત્ત હોય, નિવૃત્તિ લઈને આ સિવાય બીજો કોઈ વિચાર વિકલ્પ ન હોય તો ચાલ્યા કરે. ચાલ્યા કરે માટે અનુભવ થાય એવું કાંઈ નથી. અનુભવ તો અનુભવની વિધિથી થાય, વિકલ્પની વિધિથી અનુભવ ન થાય. હા, એમ કેવું પડે છે, એમ કેવું પડે છે. પણ તું મારો છોકરો નહીં, એમાં તું છો એટલે ના પાડવાની વાત છે. પાડોશીના છોકરાને એમ કહેવાનું પડે બને ખરું કે તું મારો છોકરો નહીં? એમાં ક્યાં કહેવાનો સવાલ જ ઊભો થાય છે? પાડોશનો કે ગામનો કોઈ છોકરાને તું મારો છોકરો નહીં એમ કહેવાનો પ્રસંગ ક્યાં છે? એ અવસર જ નથી. પણ જે છોકરો એના ઘરમાં છે, જન્મ છે, એ છોકરો એને ઠીક કરવા માટે હેતુ વસાત એમ કેવું પડે છે મારા છોકરોને નીકળી જા ઘરમાંથી, બારો નીકળતો અહીંયાનો. એનો અર્થ કે તું છો તો ખરો જ, એ સ્વીકારીને વાત છે. લગ્ન કરો તો સંકોત્રીમાં સુપુત્ર લખવું પડે, કુપુત્ર હોય તો એમ કે શું થાય. લોક વ્યવહારમાં તો એવું છે. એટલે જ્ઞાનીઓએ શું કહ્યું કે વ્યવહાર છે તે જુઠ્ઠો છે, વ્યવહારને જુઠ્ઠો કીધો છે. અંદર ઉતરવા માટે રાગ તે મારું સ્વરૂપ નથી, રાગ તે હું નથી એમ જાણીને તેનું લક્ષ્ય છોડી, નહીતર રાગનું લક્ષ્ય છે નાદીથી અંદરમાં ઉતરવાનો પ્રયત્ન કરે એ પછી અંદરમાં ઉતરવાના પ્રયત્ન માટે એ વાત છે. પણ પહેલાં સ્વીકારીને એને છોડવાની વાત છે, થાપીને ઉઠાપવાની વાત છે. ઉઠાપવું શું કરવા? તો થાપવું નહોતું કે એમ ન ચાલે, થાપવું પડે ને ઉઠાપવું પણ પડે. ઉપર જવું હોય તો સીડી ઉપર પગ મૂકવો પડે, પગથિયાને ઉપાડવો પડે. ઉપાડ્યો તો મૂક્યો શું કરવા? તો કે ઉપાડવા માટે મૂક્યો, લ્યો ને ઠીક છે. શું કરવા? પગથિયે પગ મૂક્યો તો ઉપાડી લેવા માટે મૂક્યો, ઠીક. ઉપર જવામાં તો એમ જ થાય ને, બીજું શું થાય? હા, એ નિમિત્ત કંઈ કરી શકતું નથી, સાંભળવા જોઈએ છે. હા, તો એ દોષનો સ્વીકાર કરે છે, એમાંથી નિશ્ચયાભાસ થાય છે એમ છે. એ વાત અંદરમાં ઉતરવા માટે છે. કૃપાળુદેવે એમ વાત કરી છે કે જ્યાં જ્યાં નિશ્ચયની વાત કરવી ત્યાં ત્યાં તથા પ્રકારના પ્રયત્ન સહિત કરવી, અને માર્ગદર્શન આપ્યું છે કે જો નિશ્ચયની વાત કરવી હોય તો તે પ્રકારના પ્રયત્ન સહિત કરવી. પ્રયત્ન ઊંધો હોય એની વાત કરવા જાઓ તો નિશ્ચયાભાસ થયા વિના માર્ગદર્શન આપ્યું. તું જ્ઞાતા દ્રષ્ટા પદાર્થ છો એમ કહીને એમ કેવું છે કે એવા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની દ્રષ્ટિ કર. એ સ્વભાવની દ્રષ્ટિથી રાગને કરી શકતો નથી એમ કેવું છે. એ દ્રષ્ટિ કરાવવા એ વાત કરી છે. ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ જા. ચારે બાજુથી ઉપયોગને સંકેલી લે એમ કહે છે, એટલે કે બધી લપટું છોડી દે. ઉપયોગને ભમાવશ તો ભાવે ભ્રમણ થશે, એ દ્રવ્ય પરિભ્રમણ થશે એના ફળમાં. એ દેખાવું જોઈએ, ભાવ પરિભ્રમણ દેખાય તો એનું ફળ દ્રવ્ય પરિભ્રમણ સમજાય અને એની ચિંતા ઊભી થાય. સમજો ઠીક. આ પરિભ્રમણને મેં એ વિષય લીધો છે, બીજી ભાષામાં લીધો છે. આકુલતા દેખાય છે પણ ભાવ પરિભ્રમણ છે એ પહેલાં થાય છે અને ફળમાં દ્રવ્ય પરિભ્રમણ છે પછી થાય છે. માટે સંકેલીલે ઉપયોગને એમ કહે છે. કાંઈ મારે કોઈની સાથે સંબંધ નથી. આટલા બધા સંસારના કુટુંબના સંબંધો છે ને, કે એક સંબંધ આત્માને નથી. એ બધો વ્યવહાર જૂઠો છે એમ છે, સેવા માત્ર છે. કોઈ આત્મા કોઈ આત્માનું કાંઈ નથી. ચારે બાજુથી ઉપયોગને સંકેલી લે એમ એ શા માટે એમ કીધું? ઉપયોગને સંકેલી લેવા માટે એમ કહ્યું. પ્રતિબંધ છૂટી જાય. કોઈ ફરીને મળે નહીં. અને મળીને કર્યું શું મળે? તો ઓળખે નહીં. ઓળખે તો સ્વીકાર કરે નહીં. નરકમાં તો ધંધા મારે તે મને પૂછ્યો. તારી પાછળ મારે પરિણામ બગાડવા પડ્યા. હવે તને માર્યા વગર મિથ્યા જ્ઞાન છે એનું કારણ પોતાનું કારણ ન પકડે, સામાનું કારણ પકડે. અને સામાનું કારણ પકડીને સામા સાથે ઝઘડો કરે, તકરાર કરીને મારામારી કરે ત્યાં આ પરિસ્થિતિ થાય. આકર્ષણો કેમ છે? એ સુખ બુદ્ધિ એ છે. બહારના આકર્ષણો એમને એમ તો નથી, સુખ બુદ્ધિ એ છે. સુખ બુદ્ધિ કેવી રીતે થઈ છે? કે ભ્રમથી થઈ છે. સુખ નથી ને સુખ લાગે છે એ ભ્રમ છે. એ ભ્રમ છે પરિભ્રમણનું કારણ છે. આમ કોને એમ થાય? બીજાને ઘરનાને એમ થાય? થશે એવું? આપણે ઘરનાને રાજી રાખીને કંઈ ધર્મ કરી શકીએ એવું તો નથી. એમ થાય એનો અર્થ કે નારાજ થાય, એ જ વાત છે ને. રાજી રહે કે નારાજ થાય, આપણે એ જોવા બેસીએ તો આપણાથી કાંઈ થઈ શકે નહીં. નારાજ થવું હોય તે નારાજ થાવ ને રાજી થવું હોય તે રાજી થાવ. તમારી સમજણ ઉપર છે. તો હું જે કરું છું એ યથાર્થ કરું છું, શું એમાં તમે રાજી થાવ તો સારી વાત છે. તમે પણ આ યથાર્થતામાં આવશો. તમે નારાજ થાવ તો એનો કોઈ ઉપાય મારી પાસે તો નથી. અને એટલા માટે હું મારું આત્મકલ્યાણ કરતાં અટકી જાઉં અને મારો આવો કિંમતી ભાવ બગાડી નાખું, એ હદે હું નુકસાન કરી શકું, સહન કરી શકું, એનું નુકસાન હું બરદાસ્ત કરી શકું, મારી પરિસ્થિતિ નથી. સીધી વાત સમજાવી દેવાની શાંતિથી. પરિભૂલોનો પ્રત્યેની ફરજમાં એમની સેવા કરવી નિષ્પ્રહ ભાવે એમાં વાંધો નથી. મમત્વ ભાવે નહીં, નિષ્પ્રહ ભાવે. પણ આપણે ઉદાસ રહીએ તો કોઈને કાંઈ થાય એ વિકલ્પ કરવા જેવો નથી. અને કોઈ ઉદાસ રહે તો એ મારા પ્રત્યે કેમ ઉદાસ રહીએ છે એ વિકલ્પ પણ કરવા જેવો નથી. બે વિકલ્પ નહીં કરવો, ઠીક ને? કાર્યક્ષેત્રની બહારની વાત છે, એવો વિકલ્પ નહીં આવવો જોઈએ. ન તો આપણને બીજા પ્રત્યે આવવો જોઈએ તો આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે આપણા પ્રત્યે બીજાને પણ ન આવવો જોઈએ. પણ આપણને આવે તો બીજાને કેમ આવ્યો એ પ્રશ્ન આપણને માટે અસ્થાને રહેશે. વાત તો બે વિચારવાની છે. એવા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની દૃષ્ટિ કર. બેના માટે લેવાનું ને, એવું નહીં કે એકના માટે લેવાનું, બેના માટે લેવાનું. બીજાને આમ લાગશે, આપણને પણ ન લાગવું જોઈએ એ વાત પહેલાં આવવી જોઈએ, પછી બીજાની વાત આપણને આપોઆપ સમજાઈ જશે. ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ નિર્મળ. હા ઠીક છે, નિર્મળ એક સાધર્મી હેત છે. એક કુટુંબની અંદર સરખા વિચારના હોય, સાધર્મી હોય તો પરસ્પરનો 470 પત્રમાં ના આવ્યું, ત્રિભુવનભાઈનું આવ્યું ને, અન્ય વેદે જેનો દેહ છે એની સાથે તમે સાધર્મી સ્નેહથી શું વર્તો એમાં કાંઈ વાંધો નથી. અપેક્ષા રહીએ તો રાજીને નારાજી પણ થાય, એ અપેક્ષા બુદ્ધિ છે. રાજી નારાજી પણ ક્યાં આવે છે? ક્યાં આવે છે? જે અપેક્ષા બુદ્ધિ છે ત્યાં આવે છે. બીજાથી આપણે અપેક્ષા શા માટે રાખવી? બીજા હજી અપેક્ષા રાખે તો એને દુઃખ થાય, તો એને સમજાવવાનું હોય એમાં અપેક્ષા રાખવા જેવું નથી. અને તમારી અપેક્ષા જ હું પૂછા કરું તો મારું હું કેવી રીતે કરું? આત્મા જે નિરાલંબ નિરપેક્ષ તત્વ છે, નિર્લેપ તત્વ છે, કેવળ એક અસંગ તત્વ છે, એમાં અસંગ ભાવ ઉત્પન્ન કરવો એ સુખી થવાનો ઉપાય છે. બાકી તો અપેક્ષાઓ રાખી રાખીને અનંતકાળથી દુઃખી તો થઈ જ રહ્યો છે. અપેક્ષાઓ રાખી રાખીને થયું છે, હું દુઃખી થયો છે. પોતે દુઃખી થવું અને દુઃખના ચક્કરમાં બીજાને પણ પાડવા એ તો કંઈ કરવા જેવું નથી. માર્ગ તો સમજણનો છે, યથાર્થ સમજણ કરી ને યથાસ્થાને પરિણામ થાય તો એમાં કોઈ ઉપદ્રવ કે આપત્તિ નથી. નિર્મળ હેતુ વધારે ક્યાં થાય? જ્યાં વધારે યોગ્યતા હોય, જ્યાં વધારે ગુણવાન પણ હોય ત્યાં વધારે હેતુ હોય. તો ક્લેશ થવાનો જ, અપેક્ષા વૃત્તિ હોય ત્યાં ક્લેશ થવાનો જ. કારણ કે બધી અપેક્ષા કોઈને પોસાતી નથી. જેટલી અપેક્ષાના ભાવ ઉત્પન્ન થાય એટલી બધાની બધી અપેક્ષા તો પૂરી થતી નથી. એ તો પછી નથી આવી શકતા, કારણ કે અપેક્ષા વૃત્તિ રાખવામાં આવે છે. પણ એ કુટુંબના સભ્યો સાધર્મી છે એમ લઈ લ્યો તો એ અપેક્ષા વૃત્તિ ન રહે. એ સમજણ તો આપણે કરવાની, એ સમજણ તો આપણે કરવી જોઈએ. ગુણ પ્રત્યેનો પ્રેમ છે, ગુણ પ્રત્યેનો પ્રમોદ છે એમ. એટલે એમાં આ મારા કુટુંબના છે ને આ મારા કુટુંબના નથી એવી જે મર્યાદા છે, એવી જે ભેદરેખા છે એ ભૂંસાઈ જાય છે. આ તો મારા ઘરોના, આ અમારા ઘરના નથી. ગુણના દ્રષ્ટિ, જે દ્રષ્ટિ મારા આત્મા માટે રાખું એ દ્રષ્ટિ બીજા બધા આત્મા માટે રાખું, બીજી કોઈ વાત નહીં. બસ એનું નામ સમદ્રષ્ટિ છે, એનું નામ સામ્ય ભાવ છે. અને એ જ યોગ્ય છે. જો હું મારા આત્માનું કલ્યાણ ઈચ્છું તો બધા સર્વ આત્માનું કલ્યાણ ઈચ્છું. સર્વાત્મા સમદ્રષ્ટિ દો આ વચનને હૃદય લખો. એટલે શું છે કે મુમુક્ષુ એ છે કે જે જ્ઞાની પુરુષને ભજે છે, એ મુમુક્ષુ છે ને. એની ઉપેક્ષા કરો તો જ્ઞાનીના વચનોની ઉપેક્ષા કરો, જ્ઞાનીની ઉપેક્ષા કરો, શું ફેરવું છે? એ જ વાત છે. એ ઘરમાં એક વર્ષનું બે વર્ષનું બાળક હોય તો પણ તેના પ્રત્યે અને તેની બોલી પ્રત્યે, એની વાણી ઉપર બોલી તો કેવી છે, બાળકની બોલી તો હજી બોલતા શીખતું હોય તો કેટલો પ્રેમ આવે છે, બાળક પ્રત્યે પ્રેમ છે. એમ સત્પુરુષ તેમના વચન, તેમના વચનના આશય પ્રત્યે પ્રીતિ ભક્તિ થાય તો જ આત્મજ્ઞાન બાજુ જઈ શકાય. મિત્ર, આત્મજ્ઞાન બાજુ જઈ શકાય. 522 માં લીધું છે, સત્પુરુષ પ્રત્યે, તેમના વચન પ્રત્યે, તે વચનના આશય પ્રત્યે જ્યાં સુધી પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મજ્ઞાન તો પરિણમે નહીં, પણ તેને સત્પુરુષ મળ્યા છે એમ કહેવું પણ કઠણ છે. તે સત્સંગ કરે છે એમ કહેવું પણ એ કઠણ વાત છે. ખરી વાત એ છે મૂળમાં કે જો આત્મકલ્યાણ ઈચ્છે, આત્મકલ્યાણ ઈચ્છે અંતરથી, એટલે આ બધી ભૂલો ઊભી જ ન થાય. શું ઓટોમેટિક બધું હબળું ચાલે, પોતા પ્રત્યેના પરિણામ અને બીજા પ્રત્યેના પરિણામ, પણ એમાં ગડબડ હોય તો પછી ક્યાંક ને ક્યાંક અડુઅડું થયા વગર રહીએ નહીં. પોતાના પ્રયોજનને ભૂલે એટલે અનેક જગ્યાએ જે ભૂલ કરે, એક પોતાના પ્રયોજનને વળગી રહીએ તો સહેજે સહેજે અનેક ભૂલો ઉત્પન્ન જ ન થાય, અનેક દોષો ઉત્પન્ન જ ન થાય. કાલે તો પ્રયોજન ઉપર એ વિષય ચાલી ગયો. પ્રયોજનની તો સૂક્ષ્મ અને તીખી પકડ આવી મજબૂત, ઓટોમેટિક ઉગરી જાય. મિત્ર, ક્યાં પોતે પોતાનો દોષ થાય પોતાને ખબર પડે એનું શું કરો? પોતાનો દોષ થાય પોતાને ખબર ન પડે, કેવી રીતે મટે? ખબર જ ન પડી મટાડે કેવી રીતે? એ પરિસ્થિતિ છે. બહુ એવી પરિસ્થિતિ છે કે પોતાના દોષને ખબર ન પડે એટલે મટાડવાની સૂજ ન આવે, એટલે એની પરંપરા ચાલે ને ક્યાં યોજાય એનું કંઈ કહેવું મુશ્કેલ પડે. એવી લાચાર પરિસ્થિતિમાં ફેંકાઈ જાય. હા, અંતરથી આત્મકલ્યાણનો વિચાર આવ્યો નથી, ઉપર ઉપરથી ચાલે છે એમ છે. અંતરથી આવે તો બધો સૂજકો પડે એવી વાત છે, સૂજકો પડે એવી વાત છે, ન સૂજે એવી વાત નથી ને. નહીં તો સૂજે નહીં, વાંચી વાંચીને સાંભળી સાંભળીને ગમે એટલા વર્ષો થઈ જાય કાંઈ સૂજકો અંદરથી ન આવે કે શું કરવું ને શું ન કરવું, પછી પરંપરામાં ગોઠવાઈ જાય, રૂઢિમાં ગોઠવાઈ જાય, રૂટીનમાં ગોઠવાઈ જાય, તો એથી કંઈ આત્માને લાભ થાય નહીં.
કઈ સુધી રાખે